नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आजदियाणं नमो वज्रायाणं नमो नोजेसौवसाहुणं येषो पञ्च नमोकारो सर्वपापनाशनो मङ्गलाणं च सर्वेषि परमं हवै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयोन्मिलितां येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्यकुक्षिरत्न शब्दचितवरयात्मजम् श्रीराजचन्द्रजगं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
क्षमा अपना ऊपर विवेचन चाले छे ત્યારે સાધક એને કોઈ પણ રસ્તો દેખાતો નથી ત્યારે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે અને પોતાના જે કંઈ દોષો છે પોતાના એ દોષોનું નિવેદન કરે છે અને સાથે સાથે ભગવાનનો શરણાગતિનો સ્વીકાર કરવાની વાત અક્ષમાપનાની અંદર છે તો અહીંયા એ વાત કહી કે હું બહુ મનોદોત્મજ છું અને કર્મરજ કરીને મલિન છું એટલે કે અનંત કાળની અંદર મેં કદી એ સદગુરુ અને સદધર્મ શરણું લીધું નહીં એટલે જે પરપદાર્થો પ્રત્યે જ મારી વૃત્તિ રહી અને એ પર પદાર્થો થી મને હું મારી જાતને મોટો ગણવા માંડ્યો જેમ જેમ પર પદાર્થો કોઈ પુણ્યના હિસાબે આવતા ગયા તેમ તેમ એ પદાર્થ એ પર પદાર્થો મને મળ્યા અને પર પદાર્થો મળ્યા એટલે કે કોઈ પુણ્યના ઉદયથી એ બધા આવ્યા તો એથી જાણે હું મારી જાતને બહુ મોટો માનવા માંડ્યો અને જાણે કે મોટું મેં કંઈક પરાક્રમ કરી નાખ્યું હોય આ પદાર્થો મેળવવાનું એમ માની અને આઠ પ્રકારના જે મદો કહેવામાં આવે છે શાસ્ત્રમાં એ મદ મેં એ મદ કર્યા ખરેખર તો જ્યારે પર પદાર્થથી પોતે માન પોતાને માને મત કરવું એટલે પોતાની જાતને મોટી માનવી પોતાનું અભિમાન પોષવું અને પોતે કંઈક છે એવું માનવું એને નામ મત છે પણ એ વખતે એ વસ્તુ જે ભૂલી જાય છે કે પોતાનામાં અગર કંઈ મહત્તા હોય તો પોતાના સ્વરૂપની મહત્તા છે પણ આ તો અજ્ઞાની છે જેને કોઈ પણ પ્રકારનું આ તરફનો જોક નથી અને આ વિશે કદી એને કંઈ કોઈ પણ પ્રકારનો સામાન્ય નિર્ણય પણ કર્યો નથી તો હવે એમ કહે છે કે અત્યાર સુધી મેં જો કોઈ પણ કામ કર્યું હોય તો આ પૂદગળથી રાતો રહે એટલે પૂદગળનો જે સંગ થાય એટલે કે આ પૈસા આદિ કાંઈ મોટું ઘર વાડી રાજ આ તે એ બધા જે પૂતગળના સંગો છે એ સંગોથી હું મારી જાતને ધન્ય માનવા માંડ્યો મારી જાતને મહાન માનવા માંડ્યો અને એ પર પદાર્થોનું મેં પર પદાર્થો થી કઈક હું મોટો છું માન મેં અભિમાન કર્યું અને આ કર્યું કઈ યોગ્ય નથી કર્યું હવે મને લાગે છે. અત્યાર સુધી મેં આ જ કર્યું છે, પર પદાર્થ થી મારી જાતને મોટી માની છે અને પર પદાર્થ નો સંગ્રહ કરવામાં જ મારા અનંત ભવો જતા રહ્યા, છતાં એક પણ પર પદાર્થ કઈ ભેરોતો જીવને થતો નથી, પણ એની વૃત્તિ પર પદાર્થમાં જ રહી અને કહે છે કે હું કર્મ રજ્જે કરીને મલિન છું. હવે એને થાય છે કે આ રાગ દ્વેષ આદિ જે બધા ભાવો છે એ પૂર્વકૃત મારા જે કર્મો છે. કર્મનો અર્થ બીજો તો એ જ છે કે પર પદાર્થો પ્રત્યે જે રાગ દ્વેષ આદિ ભાવ પોતાના સ્વરૂપને ચૂકીને પર પદાર્થોમાં રાગ દ્વેષ મોહ કરવો એ જ કર્મબંધનું કારણ છે. કર્મબંધ જીવને કેમ છે કે રાગ દ્વેષ મોહ દ્વારા જ કર્મનો બંધ થાય. રાગ દ્વેષ છે એ જ અજ્ઞાન છે અને અજ્ઞાન છે ત્યાં રાગ દ્વેષ થાય છે. એટલે કૃપાળુદેવ વાત કરી રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ તે હતી તે જ મોક્ષનો પંથ. તો આ કર્મ રજે કરીને હું મલિન છું એટલે કે હજી મારામાં વિવેક જાગેલો નથી, અજ્ઞાન અંધકાર છાયેલો છે. હવે આ અજ્ઞાન અંધકાર નીકળે કેવી રીતે? તો કે છે કે પ્રભુ હવે મેં એવું નક્કી કર્યું છે કે અજ્ઞાનથી અંધ જે હું થયો છું હવે તમારા કાયલા તત્વ વિના મારો મોક્ષ નથી. એટલે કે આ જે મોક્ષનો અર્થ થાય છે દુઃખથી છૂટું, કર્મરજથી છૂટું, કર્મબંધથી છૂટું એનું નામ, અને અગર તો અજ્ઞાનથી છૂટું એનું નામ મોક્ષ છે. તો એક જ વસ્તુ છે કે જો હું અજ્ઞાનથી છૂટું તો જ કર્મરજથી અને કર્મથી છૂટું એટલે દુઃખથી છૂટું, સંસારથી છૂટું. એ સિવાય મને બીજો કોઈ ઉપાય દેખાતો નથી. અને હવે મને લાગ્યું છે કે આ જગતના કોઈ પણ પદાર્થો મને શરણરૂપ થયા નથી. અનંતકાળથી મેં એ માનેલું કે પર પદાર્થો મને શરણરૂપ છે, મારા આશ્રયરૂપ છે અને એના શરણથી મારા દુઃખ જશે. પણ હવે મને લાગ્યું છે કે જગતમાં કોઈ શરણ છે જ નહીં. આ જગતની અંદર કોઈ કરતા કોઈ પર પદાર્થ શરણ છે જ નહીં. અગર શરણ કોઈ હોય તો ભગવાન આપ છો. એટલે કે ચાર શરણ આપણે કહેવામાં આવે છે ને, કે અરહંત શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવડી પન્નો તો ધર્મ ધમ્મો શરણમ. એ વાત કહે છે કે હવે એક આપનું શરણ છે, અત્યારે હું તો અનાથ છું, નાથ રહિત છે, એટલે કે કોઈ રક્ષક મારો નથી, અનાથ છું, નિરાશ્રિત છું, કોઈ મારે આશ્રય નથી. તો મારી દશા એવી થઈ ગઈ છે કે હવે કોઈ પણ આશરો મને ક્યાંય દેખાતો નથી. તો હવે હું તમારા શરણે આવું છું. કોના શરણે હું આવું છું? કે તમારા, તમારા મુનિના અને તમારા ધર્મના. આ ત્રણ વાત એકી સાથે કરે, દેવ ગુરુ શાસ્ત્ર ત્રણે વાત આવી. આ ત્રણનું શરણ પોતે લેવાની હવે આ જીવ નક્કી કરે છે કે હવે મેં જોયું અને ખૂબ ખૂબ મેં વિચાર કર્યો પણ મને ક્યાંય કોઈ પર પદાર્થ કે કોઈ બીજી ચીજ કે પૈસા કે ધન કે દોલત કે સ્ત્રી કે પુત્ર કે ભાઈ કે કુટુંબ કે આ કે કોઈ કરતા કોઈ શરણ છે જ નહીં, બધું અશરણ છે. તો હવે શરણ મને એમ દેખાય છે પ્રભુ એક આપ જ શરણ છો. તો હવે પોતે થાક્યો છે. આ માગ કોને માટે છે? જે થાકે એને માટે જ છે. તો હવે આ જીવ કે છે પોતે કે છે હું થાક્યો છું. આ ક્ષમાપના ની અંદર એ વાત કરે છે, સ્પષ્ટ રીતે વાત કરે છે કે હું તો થાક્યો પ્રભુ, એને હવે હું તમારું, તમારા મુનિનું અને તમારા ધર્મનું શરણ ગ્રહણ કરું છું. કેમ હું શરણ કહું છું? એ બધું સ્પષ્ટ વાત કરી છે કે હું શા માટે શરણ ગ્રહણ કરું છું. મારા અપરાધ ક્ષય થઈ હું સર્વ પાપોથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. કેમ કે શરણ કોનું ગ્રહણ કર્યું છે? પરમાત્માનું શરણ ગ્રહણ કર્યું છે અને મુનિનું શરણ કર્યું છે. એટલે કે જે નિર્ગ્રંથ મુનિ છે અને જેને પરમાત્માનો અંશ પ્રગટ થઈ ગયો છે અને જે પરમાત્મા રૂપ થવાના છે એવા નિર્ગ્રંથ મહામુનિનો અને મુનિ દ્વારા આપે પ્રવૃત્ત જે ધર્મ એનું હું શરણ ગ્રહણ કરું છું. એટલે કે દેવગુરુ શાસ્ત્રનું હવે હું શરણ કરું છું. મને કોઈ પણ ઠેકાણે હવે બીજે ઠેકાણેથી કંઈ પણ આશા મને રહી નથી અને આ મારું અજ્ઞાન તેવીના કોઈ પણ હિસાબે ટળે એમ નથી. અને અહીં તો કહે છે કે હું મારા પાપથી મુક્ત થવા માંગુ છું. પાપથી મુક્ત થવું હોય તો કોની પાસે જવું? જે નિષ્પાપ છે એવા જે નિર્ગ્રંથ અને જે સર્વજ્ઞ દેવ જે પાપરહિત છે એનું શરણ ગ્રહવાથી જ સર્વ પાપોથી મુક્ત થઈ શકે. બીજી કોઈ પણ રીતે પાપથી મુક્ત થઈ શકાય એમ છે. કેમ કે મારું સમગ્ર અનંતકાળથી જીવન જે છે એ મોટે ભાગે પાપમાં જ વહ્યું છે. ક્વચિત પુણ્યનો પણ યોગ થયો છે કેમ કે ચાર ગતિમાં હું રખડ્યો છું, પણ પાપની વિશેષતા થઈ છે. મોટો ભાગ તો જીવને પાપ જ વિશેષ હોય છે કેમ કે મોટો ભાગ તો એ એકંદરીની અંદર જીવનું રહેવું થાય છે. એટલે પાપનું સંયોગ વધે. એટલે અહીંયા કહે છે કે હું પાપથી રહિત થવા માંગુ છું, આપનું શરણ લઈને. હવે જીવે નક્કી કર્યું છે, શું નક્કી કર્યું છે? કે હવે ગમે તેમ કરી અને પાપથી એટલે દુઃખથી મારે મુક્ત થવું છે. અને અપેક્ષા તો પુણ્ય છે એને પણ આધ્યાત્મ અપેક્ષા તો પાપ કહેવામાં આવે છે. એટલે પાપ અને પુણ્ય એ બધે જ કર્મબંધના કારણો છે. એનાથી સર્વથા મારે રહિત થવું છે. એટલા માટે મેં તમારું શરણનો સ્વીકાર કર્યો છું. હવે આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું. મને થાય છે કે અનંતકાળથી મેં જે કરવા યોગ્ય કર્યું જ નહીં અને જે ન કરવા યોગ્ય જ વસ્તુ કરી. એટલે કે સંસારના જે પદાર્થો એ પ્રત્યે જ મેં મારું લક્ષ્ય રાખ્યું, શરીર પ્રત્યે લક્ષ્ય રાખ્યું અને રાગ દ્વેષની અંદર જ હું રમ્યો. અને હવે મને એમ લાગે છે કે આ પૂર્વે જે કંઈ મેં કર્યું એ મેં ખોટું કર્યું હતું. જે ન કરવા યોગ્ય કર્યું હતું તો ન કરવા યોગ્ય ફરી હું ન કરું એટલા માટે હું પ્રાયશ્ચિત કરું છું. એટલે કે એનાથી હું પાછો વળું, પ્રાયશ્ચિત કરું છું, હું પાછો વળું છું. હવે ફરી હું એ વસ્તુ નહીં કરું ને જે કંઈ કર્યું છે એથી જે કંઈ મને પાપ થયું છે એ પાપ મારું મિથ્યા થાવું. એટલે કે પાપનું ખરેખર તો પ્રાયશ્ચિત્ત બે પ્રકારે થાય. એક તો સામાન્ય પ્રાયશ્ચિત્ત, એટલે કે જીવ પાપ કરે અને પછી એ પાપ હવે હું નહીં કરું એવો પોતે નિર્ણય કરે. આ જે કર્યું છે એ મેં ઠીક નથી કર્યું એવો ભાવ પોતે પ્રગટ કરે. એ તો સામાન્ય થયું, પણ ખરે નિશ્ચય પ્રાયશ્ચિત તો આત્મ અનુભવ થાય. શુદ્ધ પરિણતિ એ જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. આત્મા પોતે જ પ્રાયશ્ચિત છે, એટલે કે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે. એટલે આત્માની અંદર આત્મામાં રહેવું એ જ ખરેખર પ્રતિક્રમણ છે. કેમ કે અનંતકાળથી અતિક્રમણને કર્યું છે, પોતાનું સ્વરૂપ ચૂકીને પરમાં રહ્યો છે, અતિક્રમણ છે અને એ અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું છે. એટલે પોતાના સ્વરૂપમાં આવવું એ જ ખરેખર તો પ્રતિક્રમણ છે. અને જ્યાં સુધી સ્વરૂપમાં ના આવે ત્યાં સુધી એનું કંઈ પ્રતિક્રમણ થાય નહીં. તો અહીંયા વાત કરે છે કે ઈચ્છા એની શું છે કે આગળના કરેલા બધા પાપોને હું પશ્ચાતાપ કરું. એટલે કે પૂર્વે કરેલા જે પાપ તેથી નિવર્તન જીવ કરે તે આત્મા પ્રત્યાખ્યાન છે. સમીસરની ગાથામાં છે કે પાપથી નિવર્તન કેમ થાય કે પોતાના સ્વરૂપમાં આવે તો એટલે કે સદુપયોગ પ્રગટ કરે, સદુપયોગ છે એ દ્વારા જ પ્રાપ્તનું નિવર્તન, કે આત્મા પોતે જ પ્રાયશ્ચિત્ત છે, એટલે કે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, એટલે કે પોતે જે અતિક્રમણ પરમા કર્યું તો એ પાછો સ્વમાં આવે એટલે અતિક્રમણનું પ્રતિક્રમણ થઈ જાય. તો એક જ વિધિ છે, સાચી વિધિ નિશ્ચય પ્રાયશ્ચિત તો આ છે કે સદુપયોગની પ્રાપ્તિ એક જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. પછખાણની જે વાત કરવામાં આવે છે એમાં પણ એમ જ કહેવાય છે કે પ્રભાવ સર્વને જાણીને જે પ્રભાવથી પાછો પડે અને ભવિષ્યની અંદર એવા ભાવ હું નહીં કરું એવો જે નિર્ણય કરે, એટલે કે એ નિર્ણય થાય ક્યારે? નિશ્ચયથી તો સદુપયોગ થાય એટલે એને જગતના કોઈ પણ પદાર્થો પ્રત્યે રાગ થાય નહીં, વિરાગ સહજ પ્રગટ થાય એટલે સહજ ભાવોનું પછખાણ થઈ જાય. તો ભવિષ્યમાં રાગાદી ભાવો હું નહીં કરું એવું એવો નિર્ણય એ વ્યવહાર પ્રત્યાખ્યા વ્યવહાર પછખાણ છે. અને સ્વરૂપમાં સ્પર્શનું સ્થિર રહેવું અને દ્રષ્ટાભાવે ભૂતકાળની અંદર કોઈ પણ વસ્તુની ઈચ્છા, ભવિષ્યકાળની કોઈ પણ વસ્તુની ઈચ્છા ન કરવી, કોઈ પણ પદાર્થોની ઈચ્છા ન કરવી એનો પ્રત્યાખ્યાન છે અને તે માત્ર સુધોપયોગ દ્વારા થઈ શકે. તો અહીં તો એ વાત કરે છે કે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું, એટલે કે મેં કર્યું તો એ ખોટું કર્યું હતું. જ્યારે આપણે એમ નિર્ણય કરીએ કે મેં જે કંઈ કર્યું છે ખોટું કર્યું છે તો પછી સાચું કરવા પ્રત્યે વૃત્તિ થાય. તો અહીંયા અનંતકાળથી જે સાધક જાગ્યો નો તો એ સાધક જાગે છે ને પ્રભુનું કહે છે કે અત્યાર સુધી જે કંઈ મેં કર્યું તે ખોટું જ કર્યું હતું, એક પણ પગલું એક પણ ક્રિયા મેં સાચી કરી જ નહોતી, અને બધાએ પરભાવ અને વિભાવ ભાવ અને પરની અંદર રાગ દ્વેષ મોહ કામ ક્રોધ માન માયા લોભ આદિ ભાવો જ મેં અત્યાર સુધી કર્યા, તો એ બધા ભાવોથી હું હવે નિવર્તવા માગું છું, એટલે કે આ ભાવો મેં ખોટા કર્યા, આ કરવા યોગ્ય નહોતા એવા મેં કર્યા, એટલે હવે હું એનો પશ્ચાતાપ કરું છું કે આ ખોટું કાર્ય મેં કર્યું છે. પછી કે છે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આ લાઈન છે બહુ અગત્યની વાત છે, આની અંદર બહુ ભાવો ભરેલા છે કે જેમ જેમ ભગવાને જે તત્વ બતાવ્યું, તત્વનો અર્થ શું, એ નવ તત્વો બતાવ્યા. હવે નવ તત્વો બતાવ્યા, ખરેખર તો એક જ તત્વ છે, ખરેખર તો એક જ તત્વ છે અને આત્મતત્વ છે, અને એ આત્મતત્વ ની જે ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે એ ખરેખર નવરૂપ થાય છે. ખરેખર તો તત્વ ભગવાને બે જ કહ્યા છે, એક આત્મા અને બીજું અજીવ તત્વ અને જીવ તત્વ બે, અને એના બે નામ મિલાપથી બાકીના બધા તત્વો થયા છે. પણ એ તત્વનો જ્યાં સુધી સૂક્ષ્મ વિચાર ન કરે ત્યાં સુધી ઉપયોગ અંતર્મુખ થતો નથી, એટલે કે અંતર્મુખ થવાનું કે આત્મદર્શન વગર કોઈ પણ કારણ હોય તે તત્વનો વિચાર છે. એટલે કૃપાળુદેવ એ વાત કરી છે કે આ છ પદ છે એ છ પદનો વારંવાર વિચાર કરવો, કેમ કે એક વખત વિચાર કરે એ તત્વનું રહસ્ય આપણે પામી શકીએ નહીં. જેમ જેમ મુમુક્ષુની અંતરશુદ્ધિ થતી જાય અને વિચારણા એ સૂક્ષ્મતાથી કરતો જાય તેમ તેમ એ તત્વનું જે રહસ્ય છે, રહસ્યને સ્પર્શે એની વિના કોઈ રહસ્યના હાથમાં આવતું નથી. જેમ માખણ કાઢવું હોય તો વારંવાર દહીંને વલવવું પડે, એક જ વખત એમાં રવાઈ ફેરવે એટલે કઈ માખણ નીકળે નહીં. એમ આ તત્વ જે છે એનું વારંવાર ઘૂંટણ કરવું જોઈએ, વારંવાર એને વલવવું જોઈએ, વારંવાર એનો વિચાર કરવો જોઈએ, વારંવાર એની અનુપ્રેક્ષા કરવી જોઈએ, એની પાછળ જવું જોઈએ અનુપ્રેક્ષા, અને એનો અનેક રીતે વિચાર કરવો જોઈએ. તો એ વિચાર દ્વારા શું થશે કે એને નિર્ણય થશે. વિચાર દ્વારા જ હંમેશા નિર્ણય થાય છે. સ્વરૂપનો નિર્ણય કરવો છે એ વિચાર વિના નિર્ણય ન થાય. અનેક રીતે વિચાર કરી ને છેવટે તત્વના પરિશીલન અગર તો તત્વનો જે વિચાર કરે છે એનું ફળ શું? એનું ફળ એક જ થાય કે હું તો આ આત્મા જ છું અને બીજું કઈ નથી. એ જેમ જેમ નિર્ણયનો દ્રઢ થતો જાય અને ચિંતન દ્વારા જ થાય, બીજો કોઈ એનો ઉપાય છે નહીં. બીજી કોઈ પણ બાહ્ય ક્રિયાઓથી અગર તો કોઈ મોટા બાહ્ય તપથી આ વાત બની શકે એમ છે નહીં. કેમ કે અજ્ઞાન છે, જ્ઞાનથી જ ટળે, બીજો કોઈનો ઉપાય નથી. અને જે કર્મબંધ થાય છે હંમેશા આપણે વિચાર દ્વારા કર્મબંધ કરીએ છીએ, મોટા ભાગે વિચાર દ્વારા. મન વચન કયાના યોગો છે એ કર્મબંધનું કારણ છે. તો વિચાર દ્વારા જ આનો નિર્ણય કરવામાં આવે તો એ કર્મબંધ ઓછા થાય. અને આમાં શું કહે છે કે જો ઊંડો ઉતરતો જાય તેમ તેમ તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે, એટલે કે મારું સ્વરૂપ એને અંશે દેખાય પ્રથમ. પણ ક્યારે? ઊંડો ઉતરે ત્યારે. અમે બહુ શબ્દ મૂક્યો છે ને, જેમ જેમ હું ઊંડો ઉતરું છું. તો ઊંડો કેવી રીતે ઉતરે? જયારે સ્થિર મન થાય એવી અવસ્થા આવે ત્યાર પછી ઊંડું ઉતરે. ત્યાં સુધી વૈરાગ તીવ્ર ના આવે ત્યાં સુધી અંદર ઉતરાતું જ નથી. કેમ કે વૈરાગ નહીં હોય તો જીવની વૃત્તિ વારંવાર 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 બહાર દોડી જાય. તે બહાર દોડી વૃત્તિ એ કઈ સ્થિર ન થાય, અને સ્થિર ન થાય તો કઈ ઊંડો ઉતરે કેવી રીતે? થઈ ઊંડો ઉતરી શકે જ નહીં. તો ઊંડરવા ઊંડો જેને ઉતરવું છે એના ઉપયોગને એને સ્થિર કરવો પડે, એના મનને એને સ્થિર કરવું પડે. એટલે કે અનેક પ્રકારના જે જ્ઞેયોમાં એનો ઉપયોગ ફરે છે એ હવે એક જ જ્ઞેયને પકડે, એકનું ચિંતન કરે. અને એ પ્રકારે એકનું જ એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, તો એકને આગળ કરીને એટલે કે પોતાના સ્વરૂપનું ચિંતન કરે. અગર તો જળ જે પદાર્થ છે એનું ભલે ચિંતન કરે. કેમ કોઈ પણ પદાર્થનું ચિંતન જે છે એ છેવટે આપણને આપણા સ્વરૂપ પ્રત્યે લઈ જાય. જળનું ચિંતન જળને છોડવા માટે કરવાનું હોય છે. આત્માનું ચિંતન જે છે એ આત્મામાં એકાગ્ર થવા માટે કરવાનું છે. તો જળને પણ જાણવું જોઈએ. તો જળનો પણ વિચાર જ્ઞાનીઓ કરે છે, માત્ર આત્માનો વિચાર કરે છે એમ નહીં. કેમ કે અજ્ઞાન જે ઉત્પન્ન થયું છે એ જળ પ્રત્યે લક્ષ જવાથી અને જળમાં મારાપણો કરવાથી એને ભ્રાંતિથી થયું છે. તો એ જળને પણ યથાર્થ જેમ છે તેમ જાણવું પડે. જળ અને ચેતન એ બેને જેમ છે તેમ યથાર્થ જાણે તો જ એ જળથી જુદો પડે, અને ધીરે 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 એ અંતરમાં ઉતરે. અને જેમ જેમ અંતરમાં ઉતરે તેમ તેમ એને તેના સ્વરૂપનો પ્રતિભાસ થાય. પ્રથમ તો સામાન્ય પ્રતિભાસ થાય, પછી ધીરે 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 એ પ્રતિભાસ પૂર્ણ થાય, વધતો જાય. એટલે કે પછી એને સમ્યક દર્શન પ્રગટે. સમ્યક દર્શન પ્રગટે એની પહેલા પણ એને આ સ્વરૂપનો પ્રતિભાસ અલ્પ સમય માટે થાય. એટલે કે એને વિચક્ષણ વિલક્ષણ એવી શાંતિનો એનો અનુભવ થાય, ભલે લાંબો વખત ન રહે. પણ એમ કરતા 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 વધારે 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 એમ કરતા કરતા પૂર્ણ સ્થિરતાથી એને ખૂબ ઊંડો ઉતરે, ત્યાર પછી એને ખરેખર તો સમ્યક દર્શન થાય છે. તો અહીં એ વાત કરી છે કે તમારા તત્વનો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો આ સ્વરૂપનો પ્રકાશ જ્યારે કરે ત્યારે શું થાય? ત્યારે એને થાય કે સ્વરૂપની અદ્ભુતતાનો થોડો ખ્યાલ આવે, કે જે કંઈ શાંતિ છે, જે કંઈ હું ઈચ્છું છું, જે કંઈ સુખ છે એ તો મારા સ્વરૂપમાં છે, બીજે ક્યાંય છે જ નહીં. એટલે એને જે વિતરાગ ભાવ જેટલે અંશે પ્રગટ થાય એ અંશ ઉપરથી એ ભગવાનનું કેવા છે એનું માપ કાઢે છે. એને ત્યાં લાવે કે હો મારું અલ્પ સ્વરૂપમાં પણ આટલી શાંતિ છે, તો ભગવાનના સ્વરૂપની શાંતિનો. એટલા માટે જે અહીં ભગવાનના સ્વરૂપની વાત કરે છે કે પ્રભુ આપ કેવા છો, આવો નિર્ણય કોણ કરી શકે કે આપ નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની, અનંત દર્શી, તેલો પ્રકાશક છે. તો જે જીવ અંતર્મુખ થયો છે એ આનો સાચો નિર્ણય અંશે પણ કરી શકે. બીજો માત્ર શાસ્ત્ર વાંચી અને ભગવાન આપતો અનંત જ્ઞાન છો, અનંત દર્શન છો, અનંત ચારિત્ર છો, એ તો પરોક્ષ જ્ઞાન થયું, એને કોઈ આધાર નથી. એ તો આધાર વિના શાસ્ત્રમાં કહ્યું છે એટલે પોતે યાદ રાખ્યું છે અને પોતે સારી વાત છે, જાણે છે, કઈ ખોટું નથી. પણ એ નિર્ણય એનો સાચો નથી. એનો સાચો નિર્ણય થાય ક્યારે? જયારે પોતે અંતર્મુખ થાય અને પોતે શાંતિનું વેદન કરે, પોતાને એ વૈરાગ ભાવ આવે અને પોતે ભેદ જ્ઞાનનું અંશ પ્રગટે, એને ત્યારે જ્ઞાન શું કામ કરે છે, દર્શન શું કામ કરે છે, એ બધાનો એને ખ્યાલ આવે. અને પછી કે ત્યારે જ એને ખરેખર ખ્યાલ આવે કે ઓહો, ભગવાનના સ્વરૂપની અદભુતતા જે છે. ભગવાનનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ? ભગવાન એટલે શુદ્ધ આત્મા, જેને સંપૂર્ણ રીતે સર્વકર્મનો નાશ કરીને પોતાનું પૂર્ણ સ્વરૂપ, જેને પ્રકાશ્યું છે એવા જે ભગવાન છે, એ ભગવાનના સ્વરૂપનો ખરેખરો ખ્યાલ તો જે સન્મુખ થાય છે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, એને જ ખરેખરો ખ્યાલ. અહીં કહે છે ને કે મારા સ્વરૂપનું પ્રકાશ, એ પ્રકાશતા એ જ આ નિર્ણય કરી શકે, બીજો કોઈ આ નિર્ણય કરી શકે એમ છે જ. તમે આવા છો એટલે પછી પરોક્ષ નિર્ણય શાસ્ત્ર આધારે જેમ પંડિતો કહે છે એ પ્રમાણે કરે એવા જોઈતી છે. પણ ખરેખર એથી એનો નિર્ણય નથી થતો, એ તો બધો પરોક્ષ નિર્ણય છે. અહીં તો પ્રત્યક્ષ નિર્ણય, અંશે પ્રત્યક્ષ નિર્ણય થઈ જાય છે. વેદન દ્વારા અંશે પ્રત્યક્ષ નિર્ણય થાય છે અને ભગવાનનું જે સ્વરૂપ છે એનો ખ્યાલ આવે છે અને હવે એને ખરેખર ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય આવે છે, એટલે કે આત્માના સ્વરૂપનું મહાત્મ્ય હવે એને આવે છે. એની પહેલા તો શાસ્ત્રના આધારે તમે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ચારિત્ર આદિ વાત એ કરે, પણ હવે ખરેખર એનો અંશ એને પોતે અનુભવ્યો, એ ઉપરથી જ એને ભગવાનના સ્વરૂપ કેવું છે એ જે શાસ્ત્રમાં એને વાંચેલું એનો નિર્ણય પોતાની જાતે હવે પોતાને થાય. કે ના, આપ જે વાત કહી છે એ એમ જ છે. તો કે છે કે નિર્વિકારી, નિરાગી ભગવાનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ છે નહીં, કોઈ પણ પ્રકારનો ભગવાનની અંદર વિકાર નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિત અને આનંદ, એને નક્કી કર્યું છે કે સચ્ચિત આનંદ સ્વરૂપ. ભગવાન તો શું છે, કોણ છે? કે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. સત એટલે હોવા પણ, ચત એટલે જ્ઞાન, અને જ્ઞાન અને આનંદ રૂપ જ ભગવાન છે. સહજાનંદી, પોતે સહજ આનંદ છે. એ આનંદ કૃત્રિમ નથી, કોઈને આધારે નથી, અને જે આનંદ સહજ છે, નિરપેક્ષ આનંદ છે, કોઈની અપેક્ષા રહિત નિરપેક્ષ આનંદ છે ભગવાનને. એટલા માટે સહજાનંદી કહ્યું. અને અનંત જ્ઞાન, ભગવાનને અનંત જ્ઞાન છે. અનંત જ્ઞાન એટલે કે જે જ્ઞાનને કોઈ સીમા નથી. અનંત જે જ્ઞેયો છે જગતમાં, એ અનંત જ્ઞેયોના જે અનંત પર્યાયો છે અને અનંત ગુણો છે, એ બધાનું એક સમયની અંદર જ્ઞાન કરવાની તાકાત છે. અને આના કરતા જો વધારે જ્ઞેયો હોય તો પણ આ જ્ઞાન જાણી શકે એવી એનામાં તાકાત છે. એટલે અનંત જ્ઞાન અને અનંત દર્શન સાથે કહ્યું કે ત્રિલોક પ્રકાશક છો. પોતાના સ્વરૂપનો પૂર્ણ પ્રકાશ થાય છે કોને? ભગવાન પોતાના સ્વરૂપને પૂર્ણતાથી જાણે છે અને જગતના સર્વ જીવોના સ્વરૂપને પૂર્ણ જાણે છે, અને સર્વ બીજા જે કઈ પદાર્થો છે અજીવ, એ બધાના સ્વરૂપને પૂર્ણતાથી ભગવાન જાણે છે. એટલે કે તમે તો ત્રિલોક પ્રકાશક છો અને મેં આપનો આશ્રય લીધો છે. આપણો આશ્રય લીધો અને આપણા નિર્ગ્રંથ ગુરુઓ જે છે એની દ્વારા મેં તત્વનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યું અને જાણી, અને પછી એની ઉપર મેં વારંવાર વિચાર કર્યો, વારંવાર ચિંતન કર્યું, વારંવાર અનુપ્રેક્ષા કરી અને નિધિદાસન રૂપ કર્યું, મારા રૂપ કર્યું, એટલે કે અંતર પરિણામ કર્યું, અંતરમાં સ્થિર કર્યું. જે તત્વોની વાતો આપે કે એ સ્થિર કરવાથી મારા અંતરની અંદર પ્રકાશ થયો અને કે મારા અંતરનો મને, મારા સ્વરૂપનો મને અંશ અનુભવ થયો, અને અનુભવથી મેં જે શાસ્ત્રમાં જણાવતું, એટલે કે સ્વરૂપ સહજ છે, ક્યાંયથી લાવવું પડતું નથી. અને એ જે સહજ સ્વરૂપ છે એ સહજ સ્વરૂપમાંથી શુદ્ધ પર્યાયનો પ્રવાહ વહે છે, અને એ શુદ્ધ પર્યાયનો પ્રવાહ જે વહે છે એ પર્યાયમાં જ આનંદ છે, અને એ આનંદ છે એ સહજ છે, એનો કદી નાશ થાય એમ નથી, કોઈને આધારે જે છે નહીં, નિરપેક્ષ છે એવું જે સહજ સુખ છે, અકૃત્રિમ કોઈને આધાર રહી એવો આપ છો ને આપ ત્રિલોક પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. તમારી સાક્ષીએ હું ક્ષમા ચાહું, શેની ક્ષમા ચાહું છું? મારા જે બધા પાપો છે એની ક્ષમા ચાહું, પહેરા પૂર્વના એની ચાહું છું, અને એ ઉપરાંત અનંતકાળની અંદર મેં આપનો સંપૂર્ણ વિશ્વાસ ક્યારે કર્યો જ નહીં, આપણા માર્ગનો કદી વિશ્વાસ કર્યો નહીં, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, અને તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. ઘણી વખત આપ એટલે કે સત્પુરુષનો અને તીર્થંકર આદિ મહત્પુરુષોનો મને યોગ થયો, પણ કોઈ દિવસ એમને સત્પુરુષ તરીકે મેં સ્વીકાર્યા નહીં, એમને મેં શ્રદ્ધા કરી નહીં, એમની આજ્ઞા મેં પાળી નહીં, એમનું શરણું કોઈ દિવસ લીધું નહીં, એટલે મને કોઈ દિવસ માર્ગ મળ્યો નહીં. હવે હું એવું ઈચ્છું કે આપના માર્ગની અંદર મને કોઈ દિવસ કંઈ પણ શંકા ન થાય, કેમ કે જીવ જ્યાં સુધી નિશંક ન થાય ત્યાં સુધી માર્ગ ઉપર ગતિ કરી શકીને કોઈ પણ રસ્તે આપણે જવું હોય પહેલા આપણે નક્કી થવું જોઈએ કે આ રસ્તો ચોક્કસ છે. હવે ડામાડોળ હોય મનની અંદર કે ભાઈ આ હશે કે આ રસ્તો હશે, આ રસ્તો નહીં હોય તો શું હશે, આ રસ્તે જઈશ તો એક જગાએ મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચું કે નહીં પહોંચું, તો આ બાબતનો નિર્ણય મારે કરવો પહેલા પડે, અને જો અનિર્ણય થયો તો પછી મારી ગતિ નહીં, ઘડીકમાં આમ જેમ ઘડીકમાં આમ જેમ ઘડીકમાં ઉભો રહો, એટલે કોઈ પણ ઠેકાણે આ જીવ જઈ શકે નહીં. અનંતકાળની અંદર આ જીવે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરવાને માટે પુરુષાર્થ કર્યો, પણ આવી એને કોઈ દિવસ નિર્ણય ન કર્યો, ન સત્પુરુષનો નિર્ણય ન કર્યો કે ન એના માર્ગ સંબંધી નિર્ણય કર્યો, એટલે ડામાડોળ અવસ્થાની અંદર એને જે કંઈ કાર્ય કરવાનું તે કદી એને કર્યું નહીં, અને પોતે શંકામાં પ્રમાદની અંદર પોતે રહ્યો, પ્રમાદ કરી ગયો, કરું છું હમણાં કરું છું, અહીંયા તો કંઈ પ્રમાદ ચાલે નહીં, પ્રમાદ કરી અને શંકા કરી કે આ ધર્મ સાચો હશે કે આ ધર્મ સાચો હશે કે આ સાચું હશે કે આ ખોટું હશે, એ પ્રમાણે એને પ્રમા કંઈ એનો નિર્ણય કર્યો નહીં. તો હવે એમ કહે છે કે હવે તો મારા અંતરમાં એ પ્રકારનો નિર્ણય થઈ જવો જોઈએ કે આપ જે ધર્મ સંબંધી આપે જે ધર્મની પ્રરૂપના કરી છે, આપે જે શિક્ષા આપી છે, એ શિક્ષા પ્રત્યે મને જરા પણ શંકા થાય જ નહીં, કેમ કે શંકા થશે તો પુરુષાર્થ મંદ પડી જશે તરત, અને પાછું જો કોઈ ખોટા કુગુરુની સંગે હું જો ચડી જાઉં તો પાછું મને માર્ગ હાથમાં આવે નહીં. તો અહીંયા એટલા માટે પ્રાર્થના કરે છે કે હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું, એક પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમે જે શિક્ષા તત્વ સંબંધી તત્વની શંકાની વાત કરી, મૂળ વાત છે ને પ્રયોજનભૂત વાત તત્વ જાણવાની છે, બાકી બધું જાણે જીવ કે ન જાણે, પણ તત્વ બરાબર જાણવું જોઈએ, અને એ તત્વ જેમ કહ્યું છે તેમ જ છે, એમાં કોઈ પણ પ્રકારની મને શંકા ન જાય, કારણ કે આત્મ તત્વ વિશે અનેક પ્રકારની ભ્રમણાઓ જગતમાં ચાલે છે, અનેક પ્રકારની ભ્રમણાઓ જગતમાં ચાલે છે, અને તત્વ વિશે અનેક અપેક્ષાએ અનેક કથનો જગતમાં ચાલે છે. કોઈ એમ કહે છે કે આત્મા અણુ છે, કોઈ એમ કહે છે કે આત્મા નિત્ય છે, કોઈ એમ કહે છે કે આત્મા અનિત્ય છે, કોઈ એમ કહે છે કે આત્મા આ રાગ દ્વેષ આદિ જે બધા ભાવો થાય છે એ રૂપ જ આત્મા છે, બીજું એનું કોઈ સ્વરૂપ, એવી અનેક રીતે જગતની અંદર આત્માની માન્યતાઓ કોઈ આત્માને જડ જ માને છે, કોઈ શરીરને જ આત્મા માને, એવી અનેક પ્રકારના વિવિધ ધર્મો જગતમાં પ્રચલિત છે. અને કોઈ પણ ઠેકાણે આપે કહ્યું છે એવી વાત તો છે જ નહીં. આપે કહી એ વાત સાચી છે, પણ અસત્સંગને હિસાબે ઘણી વખત આ જીવ સાચો માર્ગ છોડી અને ખોટા માર્ગે જાય. તો અહીંયા એ કહે છે કે તમે જે તત્વો જે કહો છો એ સાચા છે, એમાં મને જરાય પણ શંકા ન જાય. હવે જરાય શંકા ન જાય એવું નિશંકતા તત્વની અંદર મને આવવી જોઈએ કે આપે કહ્યું એ પ્રમાણે તત્વ છે. એ સિવાય કે આત્મદર્શનની અંદર જેને તત્વની શંકા છે એને આત્મદર્શન થતું નથી. એટલે કૃપાળુદેવ એક પત્ર છે 254મો પત્ર છે, મેં વાત બહુ સ્પષ્ટ કરી છે કે જેને જે મુમુક્ષુ છે એ મુમુક્ષુ આત્મદર્શન નથી કરતો એના અમે ત્રણ કારણો જોઈએ છીએ. એમાં એક કારણ તત્વનો અનિર્ણય લીધું છે, એટલે કે તત્વ સંબંધી હજી એને અગર તો જે પ્રમાણે જીનેશ્વર દેવે તત્વ કહ્યું છે એ પ્રમાણે તત્વ ન માન્યું, પણ બીજા દર્શને જે કંઈ કહ્યું છે એ પ્રમાણે ભ્રાંતિરૂપ તત્વની એને માન્યતા કરી, એટલે એનો અનુભવ જે થયો એ પણ પોતાની કલ્પના મુજબનો અનુભવ એને થાય છે. એટલે એવા કોઈ બધા કલ્પિત અનુભવો ટાળવાને માટે અહીં વાત કરી કે તમારા તત્વની શંકા ન થાય. તમે જેવું તત્વ છો એવું તત્વ છે. કેમ કે મનની અંદર જ્યાં સુધી આપણે તત્વનો આ નિર્ણય યથાર્થ ન કરી ત્યાં સુધી આપણું મન ડામાડોળ રહે, અને જેવો નિર્ણય કર્યો જેવી કલ્પના કરી તમે એવો કલ્પના તમને જીવને દેખાય પોતાની કલ્પના પ્રમાણે સ્વરૂપ દેખાય. જેવી એટલે કૃપાળુ દેખાય આત્માને કોઈ પાડો ચિંતો તો પાડો દેખાય, તો જેવો ચિંતવે આત્માને ચિંતન કરે એવું દેખાય. પણ આપે જે તત્વ કહ્યું છે તો પૂર્ણ અનુભવ દ્વારા કહ્યું છે, એટલે આપે જે તત્વ કહ્યું છે એ સાચું 100% સાચું છે, એમાં મને કોઈ દિવસ શંકા થાય નહીં. કે તત્વનો સ્વરૂપના પ્રતિભાસ થઈ જાય ત્યાર પછી પણ જીવ ત્યાંથી પાછો પડી અને પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, સમ્યક દર્શન થયા પછી પણ જો સમ્યક દર્શન જીવ રમી જાય એવા પણ એવું પણ બને છે, ત્યાં પણ એની શિક્ષામાં જે કંઈ ભગવાને શિક્ષા આપેલી એની અંદર શંકા ઉત્પન્ન થાય છે અને તત્વથી પડી જાય છે. તો અહીંયા કહે છે કે હવે મને તમારા તત્વ સંબંધી કોઈ દિવસ શંકા થાય નહીં એવું હું માગું છું. કેમ કે જો શંકા થાય તો શંકા થાય અને પડવાના ચાન્સ બહુ જ છે, પાછો પોતે પડી જાય. તો અહીંયા વાત બહુ સ્પષ્ટ કરી છે કે તમારી સાક્ષી એક પણ તમારા કયા તત્વ શંકા ન થાય, તમારા કયેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થવું. એ વાત કરી કે અહોરાત્ર આ કોઈ સામાન્ય વસ્તુ નથી કે આત્મદર્શન સામાન્ય વસ્તુ નથી. જ્યાં સુધી રાત અને દિવસ આના તત્વના ચિંતનમાં જીવ ના આવે ત્યાં સુધી એને સમ્યક દર્શન થતું પણ નથી. એટલે કહ્યું છે કે પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ને સદગુરુ પાય, એને લય લાગવી જોઈએ. જ્યાં સુધી એને લય લાગે નહીં ત્યાં સુધી એને સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન માટે લય લાગવી જોઈએ, એટલે કે એ સિવાય એને બીજું કોઈ કામ નહીં, એને બીજું કોઈ ના, એના મનમાં બીજી વૃત્તિઓ ઉઠે નહીં. એવી જયારે અવસ્થા થાય ત્યાર પછી સમ્યક દર્શન થાય. એટલે કહે છે કે અહીં અહોરાત્ર એક પણ તમારા રસ્તામાં રહું, આપે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં રહું, એ માર્ગથી હું ચલિત ન થાઉં. કેમ કે મોક્ષ માર્ગની શરૂઆત અને મોક્ષ માર્ગની પૂર્ણતા આ બે વાત છે. ચોથે ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, તેરમી ગુણસ્થાને કે મોક્ષ માર્ગની પૂર્ણતા થાય છે. તો આ મોક્ષ માર્ગ જે છે એ મોક્ષ માર્ગની અંદર મોક્ષ માર્ગની પ્રાપ્તિ પછી પણ હું અહોરાત્ર રહું, અને એક વખત પ્રાપ્તિ થયા પછી તો કોઈ શંકાના ચાન્સ જેવ અપેક્ષા થાય, બાકી ચાન્સ બહુ ઓછા છે. તો અહીં એ વાત કહે છે કે હું અહોરાત્ર શંકા વિના અહોરાત્ર આપણા માર્ગમાં હું રહું. કેમ કે જો અહોરાત્ર ન રહું અને જો પ્રમાદ કરે જ્ઞાની પણ જો પ્રમાદ કરે તો પણ એને પડવાના ચાન્સ છે. એટલે માટે અહીંયા તો નાની પણ પોતે સ્થિરતાનો તીવ્ર પુરુષાર્થ કરે છે, સ્થિરતાનો સમ્યક દર્શન નો પુરુષાર્થ જે છે પ્રાપ્ત કરવાનો, એના કરતા ઘણો મોટો પુરુષાર્થ સ્થિરતા માટે કરવો પડે છે. એટલે કે જ્ઞાનીઓ હંમેશા પોતે તત્વ શું છે તો જાણી લીધું કે હું તો આત્મા જ છું, આ સુખ સ્વરૂપ છું, આ છું તે છું, એ બધી વાતો એને જાણી, પણ પૂર્વકર્મના ઉદયના થી એની જો વૃત્તિ છે એ એનો ઉપયોગ છે એનાથી ચલિત થઈ જાય છે, આત્મામાં સ્થિર રહેતો નથી. એટલે ફરી ફરી જ્ઞાની પોતાનો ઉપયોગ પોતાના આત્મામાં સ્થિર કરવા માટે પુરુષાર્થ કરે છે. તો અહીં એ વાત કરી કે અહોરાત્ર રાત્રે પણ જ્ઞાનીને તો એ પુરુષાર્થ રાત્રે દિવસે ચાલે જ રહે છે. કેમ કે જ્ઞાન એક વખત પ્રાપ્ત થયા પછી અને ખાસ તો પંચમ ગુણસ્થાનની પ્રાપ્તિ પછી એને નિર્જરા સહજ થયા જ કરે છે, અનંત ગુણ નિર્જરા થયા કરે, ગુણ શ્રેણી નિર્જરા થાય. તો જ્ઞાનીની જે ગુણ શ્રેણી નિર્જરા એને થાય છે, પણ રહે અહોરાત્ર પોતાના સ્વરૂપમાં રહે પ્રમાદ. અહીં તો પોતે પ્રમાદ ન કરે એના માટે ખાસ વાત કરી છે કે તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ છે. સમ્યક દર્શન માટે પણ આવો તીવ્ર પુરુષાર્થ કરવો પડે છે. રાત્રિ અને દિવસ તે વિના સમ્યક દર્શન થતું નથી. એટલે કૃપાળુ એક ઠેકાણે લખ્યું છે કે ભાઈ આમાં તો કરેડિયા કરે એ આ માર્ગ પ્રાપ્ત કરે, બીજું કઈ જોયા વિના ઊંધું ગાલીને એક જ વાત એના ચિત્તની અંદર રમે એટલી બધી એકાકારતા થાય ને એટલી બધી એને સ્થિરતા અંતરમાંથી એમ કરતા કરતા એ ઊંડો ઉતરતો જાય તો જ એને સમ્યક દર્શન થાય. અને સમ્યક દર્શન પછી પણ એનો આ પુરુષાર્થ ચાલુ છે. જ્યાં સુધી બારમા ગુણસ્થાનનો છેલ્લો સમય ના આવે ત્યાં સુધી એને પુરુષાર્થની પ્રમાદ કરવા યોગ્ય ને, જો પ્રમાદ કરે તો એને રખડવાનો પ્રસંગ આવે, લાગાવે તો એ સ્વરૂપથી પણ પતિત થાય. ભલે ભાગ્યે જ કોઈક જીવને થાવડા જીવને થાય છે, કોઈને જ થાય છે, તેમ છતાં એને અહોરાત્ર અહીં પુરુષાર્થ કરવાનો. કેમ કે જો એ પુરુષાર્થ જરા પણ મંદ પડ્યો તો અનાદિકાળની વાસનાઓનું પાછું સંક્રમણ થઈ જાય. કેમ કે જ્ઞાન થાય છે એટલે કે સમ્યક દર્શન પ્રગટ થાય છે, એમાં જરાક ક્ષોભ સમક્ષ સમ્યક દર્શન અત્યારે તો સંયોગ સમ્યક દર્શન થાય છે, ક્ષાયિક સમ્યક દર્શન તો આ કાળમાં થતું નથી, આ કાળમાં જન્મેલાનું અને પૂર્વે યોગ થયો અને ક્ષાયિક સમ્યક દર્શન માની દીધું હોય તો વાત જુદી છે, નહીતર છ સમ્યક દર્શન થાય તો એ બધી પ્રકૃતિઓ તો જેમ છે તેમ અંદર પડી જ છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે સ્થિત મુનિને પણ બધી પ્રકૃતિઓ 139 પ્રકૃતિઓ જેમ છે તેમ પડેલી જ છે, અને આ સાત પ્રકૃતિઓનો થોડો ક્ષોભ સંભળો, અંદર સત્તામાં તો બધી પડેલી જ છે. એટલે જો પ્રમાદ કરે તો પાછો આ સત્તાવાળી પ્રકૃતિનો ઉદય આવે અને પોતે પાછો પડી જાય. એટલા માટે અહીં વાત કરવામાં આવી છે કે તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું એ જ મારી આત્મા, હે સર્વજ્ઞ ભગવાન તમને હું વિશેષ શું કહું, મારે તમને વિશેષ શું કહેવું, કારણ કે તમારાથી કઈ અજાણ નથી. તમે તો સર્વજ્ઞ છો, તમે બધું જાણો છો, પણ મારે વિશેષ તો શું કહેવું છે, પણ આટલી વાત તો કહું છું કે આપની કૃપાથી હું આપણા રસ્તામાં રહું અને અહોરાત્ર આ જે મોક્ષ માર્ગની અંદર રહેવાનું અને એમાં સ્થિર થવાનું, પોતાના સ્વરૂપમાં જેમ જેમ સ્થિર થાય તેમ તેમ મોક્ષ માર્ગમાં સ્થિર થતો જાય, અને એ મોક્ષ માર્ગની પૂર્ણતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો પુરુષાર્થ મુનિને પણ અલ્પ પ્રમાદ છે ને, પ્રમાદ થઈ જાય છે. તો સામાન્ય જીવની તો કઈ વાત જ નથી. તો પોતાના આ રસ્તાની અંદર અહોરાત્ર પોતે રહે એવી મારી વૃત્તિને આકાંક્ષા થાવ, મારે હવે બીજું કઈ જોઈતું નથી, રાત અને દિવસ એક જ વાત મારે જોઈ છે અને તે માત્ર આપે બતાવેલો જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગમાં મારું પ્રવર્તન થાવ, બીજું હું કઈ પણ માગતો નથી, અને માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. सम्यक दर्शन थया पछी नानी पूर्व जे कर्म छे ने उदयना तक्का थी वारंवार वारंवार एनो उपयोग बाहर जाय छे ने स्थिर स्वरूप मां थतो नथी तो जे पूर्वना कर्म जन्य बधी पापो छे एनु क्षमा इच्छु छुं एटले के आ पापो नो मने नाश थाय आपने कृपा थी एटले के आपे बतावेला मार्ग थी मार्ग અને આપની જે કઈ આજ્ઞા છે એ આજ્ઞાને હું જેટલી પાળું એટલી આપની કૃપા અને એ આજ્ઞા સતત આજ્ઞામાં રહી અને સતત મારો પુરુષાર્થ ચાલુ અને સતત મારા સ્વરૂપમાં રહું એટલા માટે પશ્ચાતાપથી આગળના જે મેં પાપો કર્યા છે એનું હું પશ્ચાતાપ કરું છું એટલે કે ફરી આવા પાપો મને ન થાય અને મેં પોતે આ પાપો જે કરેલા એ યથાર્થ નહીં કરેલા એટલે કે જ્ઞાની જે છે એ જેમ જેમ પોતાના સ્વરૂપની અંદર સ્થિર થતો જાય છે તેમ 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 પોતે આગળ વધતો જાય છે અને આ પ્રમાણે અહીંયા જે મુમુક્ષુ છે એ મુમુક્ષુ એમ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે આપણા બતાવેલા માર્ગની અંદર હું અહોરાત્ર રહું અને જરા પણ હું પ્રમાદ ન કરું કેમ કે આ જીવનું કૃપાળુદેવ કહે છે કે પ્રમાદે ભૂંડું કરવામાં મણા રાખી નથી આ જીવનું કોઈ ભૂંડું કર્યું હોય તો પ્રમાદ જ છે અને મોહની કર્મનું એક કામ એવું જ છે કે જીવને જેમ બને એમ પ્રમાદમાં એ રાખી દઈએ તો અહીંયા પ્રભુને પ્રાર્થના કરે છે કે હવે તો હું રાત અને દિવસ આ એક જ કામમાં રહું આપની પરમ ભક્તિ કૃપાળુદેવ છે કારણ કે આપની પરમ ભક્તિ અહોરાત્ર હું કરું એટલે કે પ્રભુની ભક્તિ કરો જ્ઞાનીને બે વાત હોય છે કાં તો પોતાના સ્વરૂપમાં લીનતા હોય ને સ્વરૂપમાં લીનતા ન હોય તો પરમેશ્વર સ્વરૂપ જે પંચ પરમેશ્વર છે એમાં એની લીનતા હોય એટલે કે પરમેશ્વરની ભક્તિ એને હોય તો આ બે વાતો એકી સાથે જ્ઞાનીને હોય જ છે અને જેમ 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 એ પુરુષાર્થ પોતાનો વધારતો જાય છે તેમ 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 આત્મામાં સ્થિરતા થાય અને તેમ કરીને અને એમાં કેટલા કેટલો સમય લાગશે એ કઈ કહેવાય નહીં સમ્યક દર્શન થયા પછી તેજ ભવે ત્રણ ભવે પંદર ભવે કે વધારેમાં વધારે કોઈક જીવ અપેક્ષાએ અધપુદગલ પરાવર્તન કાળની અંદર એ પોતાનું કામ કરે છે એટલે અહીંયા જેને પોતાનું સ્વરૂપ જોયું એને સમગ્ર જગત ઉપરથી ઉદાસીનતા આવી અને પોતાના સ્વરૂપ પ્રત્યે જ એની વૃત્તિ વહે છે એ વૃત્તિ બહારમાં ન જાય એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે અને આ ક્ષમાપનાના પાઠની અંદર એક અપેક્ષા આપણે જોઈએ તો આખો મોક્ષ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે આખો મોક્ષ માર્ગ બતાવી દીધો છે એક છે તો આખો એક જ પાઠ પણ એને અનંતકાળથી પોતે શું ભૂલ કરી છે અને એ ભૂલ કેવી રીતે ટળે કોના આશ્રયે ટળે અને સર્વજ્ઞ ભગવાને જે માર્ગ બતાવ્યો એ સિવાય બીજા કોઈ જગતમાં પૂર્ણ માર્ગ નથી તો એનો જ પોતાને આશ્રય રહે બીજા કોઈ પણનો આશ્રય ન રહે અને એ ભગવાને બતાવેલા માર્ગની અંદર પોતે ચાલે તો જ પોતાના અનંત દુઃખનો જે અનંત કાળથી અનંત દુઃખ જે ભોગવી રહ્યો છે એ દુઃખનો અંત આવે અને આજે અનંતકાળથી જે પોતાની ભૂલ થઈ છે એ ભૂલ સુધરે એટલે કે એ ભૂલનો અભાવ થાય અને પોતાના સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થાય તો આ પ્રમાણે આ ક્ષમાપનાના પાઠની અંદર એક અપેક્ષા એ આપણે તો જીવે શું નથી કર્યું અનંતકાળમાં કેવી કેવા પ્રકારની ભૂલ કરી છે અને એ ભૂલ માત્ર તીર્થંકર દેવાદિદેવ છે એને શરણે અગર તો તીર્થંકર દેવાદિદેવનું શરણ ગ્રહી અને જેને આત્મદર્શન પ્રાપ્ત કર્યું છે એવા નિર્ગ્રંથ મુનિ અને એ નિર્મલ્ક મુનિ દવા દ્વારા આ તીર્થંકર ભગવાન જે માર્ગ બતાવ્યો છે એ માર્ગને પોતે જાણે અને એ માર્ગમાં પોતે કાયમને માટે રહે એવી પ્રાર્થના એ કરી અને અનંત ભવજનું અનંતકાળથી જે અનંત દુઃખ થયું એ અનંત દુઃખનો પોતાને અભાવ થાય એ પ્રકારની અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે તો આવી પ્રાર્થના કોણ કરે કે જે સંસારથી થાક્યો હોય અને જેના અંતરમાં થયું હોય કે આ સંસાર દુઃખરૂપ, જેને આ સંસાર સુખરૂપ અને મીઠો લાગ્યો છે, એને માટે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જેને આમાં મીઠું લાગે, છોકરા બૈરી, છોકરા પૈસા, આ તે બધાની અંદર મીઠાશ, અને એને માટે તો આ કોઈ માર્ગ છે જ નહીં. પણ આ કોને માટે છે કે જે હવે થાક્યો છે, હું ભૂલી ગયો પ્રભુ, એમ જેના અંતરની અંદર એવો એવો કઈ ખટક લાગે છે, એવો ઘા થયો છે કે તમે બહુ ખોટું કરી નાખો, હવે મારે આ બીજું કઈ કરવા જેવું નથી. એવા જીવ હોય છે એ જ ખરેખર એવો જીવ ક્ષમાપનો પડે. સામાન્ય બોલી જવાથી કઈ ક્ષમાપના થઈ જતી નથી, પણ અંદરની અંદર એવી ખટક આવવી જોઈએ કે હવે તો મારે આ મોક્ષ માર્ગ છે, બીજું કશું હોય જ નહીં. એવો જેના અંતરમાં નિર્ણય થઈ છે, એવો જે સાચો સાધક છે, જેને તીવ્ર જિજ્ઞાસા થઈ છે, એના અંતરમાંથી આ ભાવ ઉત્પન્ન થયા છે. કોઈ સામાન્ય જીવ દરરોજ ક્ષમાપના દરરોજ બોલવી સારી વાત છે, દરરોજે દરરોજ ક્ષમાપના બોલવી સારી વાત છે, પણ આનો સાથે સાથે ખૂબ વિચાર કરવાની પણ જરૂર છે. એક 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 વાક્યની અંદર મર્મ ભરેલો છે, અને એ મર્મ પોતે વિચાર દ્વારા પોતાએ ખોલવાનો છે. માત્ર એકાદ વખત સાંભળ્યાનો મર્મ મળી જાય નહીં, આ માર્ગ એવો છે કે એની તરફ પોતાએ પોતાની જાતે મંથન કરી 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 અને આનું રહસ્ય કાઢવાનું છે. કોઈ કહેશે તો કોઈ અહીં ઉચ્ચનું જ્ઞાન તો આ માર્ગમાં કઈ કામ આવતું નથી. તો આવું જે જિજ્ઞાસુ સાધક છે, જે જગતથી થાક્યો છે, જગતના અનંત દુઃખથી થાક્યો છે, અને જેને છૂટવાની તીવ્ર જિજ્ઞાસા થઈ છે, એ હવે સાચા જે દેવગુરુ શાસ્ત્ર છે એનો શરણનો સ્વીકાર કરી અને એમને રસ્તે જવાને માટેની આ ભાવના કરે છે, અને પોતે જે જે કંઈ અત્યાર સુધી ખોટું કરેલું, એટલે કે રાગ દ્વેષ મોહ આદિ ભાવમાં જે તીવ્ર તણાયેલો, એનો પોતે પશ્ચાતાપ કરે છે અને ભગવાનના માર્ગમાં અહોરાત્ર રહે એવી પોતે ભગવાનને પ્રાર્થના કરે છે, કે જેથી કરીને આ દ્વારા જ હું પોતે મારા સકળ કર્મના બંધનથી છૂટી અને મારા પૂર્ણ સ્વરૂપની હું પ્રાપ્તિ કરું, એ જ હવે મારી આકાંક્ષા છે. બીજી કોઈ પણ મારી હવે આકાંક્ષા નથી. એટલે કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, એવું જેના અંતરમાં થયું છે એવા સાધકને માટે આ ક્ષમાપનાનો પાઠ છે. એવો સાધક જે છે એને ખરેખર આ ક્ષમાપનાનો પાઠ લાગુ પડે છે. એટલે જ્યાં સુધી એવી તીવ્ર જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી માર્ગ પણ આવતો નથી અને માર્ગને પ્રવેશ પણ નથી થતો. અને માર્ગ સંબંધી સમગ્ર વાત આ ક્ષમાપના પાઠમાં કૃપાળુ દેવે કરી છે. એટલે સામાન્ય તો ક્ષમાપનાનો પાઠ દરેકે દરેક જે મુમુક્ષુ છે, સામાન્ય મુમુક્ષુ કે તીવ્ર મુમુક્ષુ, એને ઓછામાં ઓછો દિવસમાં એક વખત આ પાઠ પોતે બોલી જવો જોઈએ. એટલે કે આ પાઠ તો મુખપાઠે કરવાની જરૂર છે. આ પાઠ રોજ મુખપાઠે કરી અને રોજ કમે કમ એક વખત બોલવું જોઈએ, જેથી કરીને પોતે શું નથી કર્યું એ રોજે રોજ એને યાદ આવે, તો એને શું કરવું એની વૃત્તિ એને થાય. એટલા માટે ક્ષમાપનાનો પાઠ છે એ કૃપાળુ દેવે ત્યારે આજ્ઞા કરેલી તે વખતે આ ક્ષમાપનાનો પાઠ પણ લીધેલો છે, કે દરેકે દરેકે આ ક્ષમાપના જે મુમુક્ષુ છે એને આ ક્ષમાપનાનો પાઠ દરરોજ બોલવો. એટલે કે જે બોલશે કોઈક દિવસ તો એનો વિચાર કરશે, જે બોલશે ની શું વિચાર કરવાનો છે, અને જેમ જેમ બોલશે તેમ તેમ એને વિચાર કરવાનું મન પણ થશે અને પોતાની યોગ્યતા હશે એ પ્રમાણે આમાં રહસ્ય પૂર્ણ રહસ્યપૂર્ણ આ છે. અને આનાથી આપણો વિનયભાવ પ્રભુ પ્રત્યે વિનયભાવ પ્રગટે છે, અને આપણે વર્તમાનની અંદર જે કઈ મનોબદ્ધ એટલે કે જે અભિમાન પૂર્વકની બધી દશા અત્યાર સુધી જે કરેલી એ દશા જે માન કસાય એ પણ બહુ ઓછો થાય છે. અને અહીંયા સાધક જે છે એ વિનયી થાય છે, કરુણાર્ધ ચિત્તવાળો થાય છે. તો આ પાઠની અંદર આ જો રોજે રોજ આ પાઠ ભણવામાં આવે તો આપણા અંતરની અંદર આપણે શું ભૂલો કરી એનો આપણને પોતાને ખ્યાલ આવે. એટલે ભૂલો આપણે કરી છે ફરી ન કરીએ, આ ભૂલો મારે ન કરવી આપણે શરમ પણ લાગે, અને એ ઉપરાંત આપણું અંતર પણ કરુણા ચિત્તવાળું થાય, વિનયવંત થાય અને ભગવાનના શરણ સ્વીકારવા માટે યોગ્ય થાય. એટલા માટે દરરોજે દરરોજ આ ક્ષમાપનાનો પાઠ મુખપાઠે કરી અને રોજે રોજ આ ક્ષમાપનાનો પાઠ બોલવું જરૂરી છે. બસ ચાલો.